એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
નમસ્કાર. આજે આપણે એક એવી સફર પર નીકળી રહ્યા છીએ જે આપણને 20મી સદીના પૂર્વાર્ધના કાહેરાની ગલીઓમાં લઈ જશે. એક પરિવારના જીવન થકી જાણે આખા રાષ્ટ્રના ધબકારા સંભળાવશે. આપણે વાત કરીશું નોબેલ પુરસ્કાર વિજેતા નાગીબ મહફૂઝની અમર કૃતિ કાહેરા ટ્રાયોલોજીની.
હા, જેમાં પેલેસ વોક, પેલેસ ઓફ ડિઝાયર અને સુગર સ્ટ્રીટનો સમાવેશ થાય છે.
બરાબર. આ ત્રણ નવલકથાઓ મળીને એક એવું મહાકાવ્ય રચે છે જે પરંપરા અને આધુનિકતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક બંધનો,
શ્રદ્ધા અને શંકા આ બધા વચ્ચે ઝૂલતા ઇજિપ્તનું અદ્ભુત ચિત્રણ કરે છે.
હા, તો આજની આપણી આ ચર્ચામાં પ્રયાસ રહેશે આ ગાથાના ઊંડાણમાં ઉતરવાનો, એના પાત્રો, એમના સંઘર્ષો અને એના જે સાંસ્કૃતિક પડઘા છે એને સમજવાનો.
ખરેખર તમે કહ્યું એમ, આ કૃતિ જાણે સમયનું દર્પણ છે. 1917થી 1944 સુધીના લગભગ 3 દાયકામાં ફેલાયેલી આ કથા છે. આપણને જૂના કાહિરાના ગમાલિયા વિસ્તારમાં વસતા અલ જવાદ પરિવારના ઘરથી શરૂઆત કરાવે છે.
હા, પેલું ઘર જે પેલેસ વોક ગલીમાં આવેલું છે,
એ ઘર જો એક તરફ સુરક્ષાનો અહેસાસ કરાવે છે, પણ બીજી તરફ એના સભ્યો માટે અને ખાસ કરીને કહીએ તો સ્ત્રીઓ માટે એક અદૃશ્ય કેદખાનું પણ છે.
બરાબર. અને આ કેદખાનાના કેન્દ્રમાં છે પરિવારના મુખિયા અલ સૈયદ અહેમદ અબ્દ અલ જવાદ.
એ પાત્ર
સમાજમાં એમની છવિ એકદમ પ્રતિષ્ઠિત વેપારીની છે, પણ ઘરમાં તેઓ એક નિરંકુશ શાસક છે.
એમનો ડર એટલો બધો છે કે પત્ની અમીના અને 5 સંતાનો એમનો શબ્દ ઉથાપી જ ન શકે.
પણ આ જ વ્યક્તિ રાત્રે મિત્રો સાથે મોજ શોખમાં, સંગીત અને શરાબની મહેફિલોમાં ડૂબી જાય છે. એક એવું જીવન જે પરિવારની નજરથી સાવ જ છુપું રાખેલું છે.
આ બેવડું ધોરણ, આ દંભ, એ ખરેખર એ સમયના સમાજની એક મોટી વાસ્તવિકતા તરફ ઇશારો કરે છે, નહીં?
ચોક્કસ. અને આ દંભની નીચે જાણે આખું કુટુંબ દબાયેલું છે. માતા અમીના,
જેમનું જીવન ઘરની 4 દિવાલો અને પતિની સેવામાં જ વીતી જાય છે. એમ કહેવાય છે કે 25 વર્ષમાં ફક્ત 2 વાર ઘરની બહાર નીકળ્યા હતા.
બાપરે. અને દીકરીઓ ખડીજા અને આયેશા, એમની દુનિયા તો પેલી ઘરની મશરબિયા.
હા, પેલી લાકડાની જાળીવાળી બારી, બસ એટલી જ એમની દુનિયા. બહારની દુનિયાને એ જાળીમાંથી પરોક્ષ રીતે જ અનુભવી શકે. એ મશરબિયા જાણે એમની સીમિત દ્રષ્ટિ અને જીવનનું પ્રતીક બની જાય છે.
અને દીકરાઓનું શું? યાસીન, જે પહેલી પત્નીનો દીકરો છે,
હા, એને પિતાની ભોગવૃત્તિ વારસામાં મળી હોય એવું લાગે, પણ પેલી શિસ્ત નહીં.
બરાબર. પછી જે ફહમી, આદર્શવાદી, કાયદાનો અભ્યાસ કરતો યુવાન, એના દિલમાં રાષ્ટ્રપ્રેમની જ્વાળા બળે છે.
અને સૌથી નાનો કમાલ, એની જિજ્ઞાસુ આંખોથી જાણે આપણે આખું બદલાતું વિશ્વ જોઈએ છીએ.
આ બધા જ કોઈને કોઈ રીતે પિતાના કઠોર શાસન હેઠળ ગૂંગળામણ અનુભવે છે.
અને આ પરિવારની આંતરિક કથાની સાથે સાથે ચાલે છે ઇજિપ્તની બ્રિટિશ શાસનમાંથી મુક્તિ માટેની મથામણ.
હા, અને આ બંને સંઘર્ષો જાણે એકબીજામાં ગોથાયેલા છે.
પહેલી નવલકથા પેલેસ વોક આપણને આ જ સ્થિર પણ તણાવગ્રસ્ત દુનિયામાં લઈ જાય છે. સમયગાળો છે 1917 થી 1919.
ત્યારે અલ સૈયદ અહમદનો દબદબો ચરમસીમા પર છે. જીવન એક નિશ્ચિત ઘરેડમાં ચાલે છે.
પણ પછી 1919માં બ્રિટિશ વિરોધી ક્રાંતિ ફાટી નીકળે છે. કાયરાની શેરીઓ આંદોલનોથી ગુંજી ઉઠે છે.
અને આ રાષ્ટ્રીય ઉથલપાથલ પરિવારના બંધ બારણે ટકોરા મારે છે, નહીં?
બિલકુલ. પેલો ફહમી રાષ્ટ્રપ્રેમના જોશમાં આવીને પિતાની સ્પષ્ટ ના હોવા છતાં પ્રદર્શનોમાં જોડાય છે.
અને એનું પરિણામ ખૂબ કરુણ આવે છે.
હા, બ્રિટિશ સૈનિકોની ગોળીથી તે શહીદ થાય છે. આ ઘટના પરિવાર માટે ખાલી પુત્ર ગુમાવવાનો આઘાત નથી,
પણ એ અલ સૈયદની લોખંડી સત્તા પર પહેલો ઘા છે. જાણે બહારની દુનિયા જે અત્યાર સુધી દૂર હતી તે હવે સીધી તેમના ઘરમાં, તેમના જીવનમાં પ્રવેશી ચૂકી છે.
ફહમીનું મૃત્યુ જાણે એક યુગના અંતની જાહેરાત કરે છે. અને અહીંથી જ શરૂ થાય છે બીજી નવલકથા, પેલેસ ઓફ ડિઝાયર. સમયગાળો 1924 થી 1927.
પરિવાર હવે નવા ઘરમાં રહેવા ગયો છે, પણ એના કરતાં વધુ મહત્ત્વનો ફેરફાર એમના સંબંધોમાં અને માનસિકતામાં આવ્યો છે.
હા, અલ સૈયદની પકડ હવે ઢીલી પડી રહી છે. બાળકો મોટા થઈ ગયા છે.
પેલો યાસીન એ તો પોતાની વાસનાઓના માર્ગે જ આગળ વધે છે, લગ્નો અને છૂટાછેડાના ચક્કરમાં ફસાય છે.
અને દીકરીઓ ખદીજા અને આયેશા પરણીને સાસરે જાય છે, પોતપોતાની ગટમાળમાં વ્યસ્ત થઈ જાય છે.
પણ આ બીજા ભાગનું કેન્દ્રબિંદુ તો કમાલ છે નહીં. હવે એ યુવાન છે, શિક્ષક કોલેજમાં ભણે છે
અને એના જીવનમાં પ્રવેશ થાય છે આયદાનો, એક ઉચ્ચ વર્ગની પશ્ચિમી રંગે રંગાયેલી અત્યાધુનિક યુવતી.
કમાલ એના પ્રેમમાં પાગલ છે, પણ એ પ્રેમ એક પક્ષી જ રહે છે.
હા, અને આ અનુભવ એને વર્ગભેદની કડવી વાસ્તવિકતાનો અને અધૂરી ઈચ્છાઓની પીડાનો અહેસાસ કરાવે છે.
અને આયદાના માધ્યમથી જ કમાલ પશ્ચિમી સાહિત્ય, વિજ્ઞાન, તત્વજ્ઞાન આ બધાના સંપર્કમાં આવે છે.
બરાબર. ડાર્વિન, શંકાવાદ આ બધું એની પરંપરાગત ઇસ્લામિક માન્યતાઓ પર સીધો પ્રહાર કરે છે.
એટલે પ્રેમમાં મળેલી નિષ્ફળતા અને આ બૌદ્ધિક સંઘર્ષ એ બંને ભેગા મળીને એને એક એવી સ્થિતિમાં મૂકી દે છે
જ્યાં તે પ્રેમ અને ઈશ્વર બંને પરથી શ્રદ્ધા ગુમાવી બેસે છે. કમાલની આ શોધ, આ જે મથામણ છે, એ ખાલી એની વ્યક્તિગત કથા નથી રહેતી. એવું લાગે જાણે આધુનિક ઇજિપ્તના બૌદ્ધિક આત્માની ઓળખ માટેની તડપનું પ્રતિબિંબ છે, જ્યાં પેલો પશ્ચિમી તર્ક અને પૂર્વની શ્રદ્ધા વચ્ચેનો સેતુ હજુ બંધાયો નથી.
ખૂબ સરસ રીતે સમજાવ્યું. અને પછી આવે છે ત્રીજી અને અંતિમ નવલકથા, શુગર સ્ટ્રીટ. સમયગાળો 1935 થી 1944, જે આપણને વધુ એક દાયકો આગળ લઈ જાય છે. હવે મંચ પર છે ત્રીજી પેઢી, અલ સૈયદ અહેમદ અને અમીનાના પૌત્રો.
સમય ઘણું બદલી નાખે છે, ખરું ને? અલ સૈયદ હવે વૃદ્ધ અને કમજોર થઈ ગયા છે, ભૂતકાળનો પડછાયો માત્ર.
અને અમીના એ હજુ પણ પરિવારનો ભાવનાત્મક આધાર છે, પણ દુનિયા હવે એમના કાબુ બહાર નીકળી ગઈ છે.
શુગર સ્ટ્રીટ પરનું ઘર હવે એવા પરિવાર માટે મિલન સ્થળ છે જે ધર્મૂળથી જુદી જુદી વિચારધારાઓમાં વહેંચાયેલો છે.
અને આ વહેંચણીનું સૌથી સ્પષ્ટ ચિત્ર ક્યાં જોવા મળે છે? ખદીજાના બે દીકરાઓ અબ્દ અલ મુનાઇમ અને અહેમદ દ્વારા.
હા, તેઓ જાણે ઇજિપ્તના ભવિષ્ય માટે લડી રહેલી બે મુખ્ય અને વિરોધી શક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે.
અબ્દ અલ મુનાઇમ મુસ્લિમ બ્રધરહૂડનો ઉત્સાહી સભ્ય બને છે. એ લોકો ઇસ્લામિક મૂલ્યો આધારિત સમાજની પુનઃસ્થાપના કરવા માંગતા હતા.
તો બીજો ભાઈ અહેમદ એ સમાજવાદી ક્રાંતિ અને નાસ્તિકવાદમાં દેશનું ભવિષ્ય જુએ છે.
એકદમ વિરોધી દિશાઓ.
કેવી વક્રતા છે જે રાષ્ટ્રવ્યાપી રાજકીય અને વૈચારિક સંઘર્ષો બહાર ચાલી રહ્યા હતા તે હવે સીધા પરિવારના ડ્રોઈંગ રૂમમાં ભાઈઓ વચ્ચેની ચર્ચાઓમાં લડાઈ રહ્યા છે.
પેઢી બદલતા સંઘર્ષનું સ્વરૂપ પણ બદલાઈ ગયું.
કથાનો અંત પણ કોઈ સ્પષ્ટ ઉકેલ નથી આપતો, નહીં?
ના, બિલકુલ નહીં. આયશાના જીવનમાં દુઃખદ ઘટનાઓ બને છે. પતિ અને બાળકોનું મૃત્યુ થાય છે.
અલ સૈયદ અને પછી અમીનાનું પણ અવસાન થાય છે. જાણે એક યુગનો સંપૂર્ણ અંત આવી ગયો હોય. અને પેલું અંતિમ દ્રશ્ય જેમાં બંને પૌત્રો અબ્દ અલ મુનઈમ અને અહેમદ પોતપોતાની રાજકીય પ્રવૃત્તિઓ બદલ ધરપકડ પામે છે
અને એક જ જેલની કોઠડીમાં બંધ થાય છે.
આ અંત ખરેખર ઘણું બધું કહી જાય છે. કોઈ નિષ્કર્ષ નહીં, કોઈ જીત કે હાર નહીં, બસ એક ચક્ર ચાલતું રહે છે.
પરિવાર અને દેશ બંનેનું ભવિષ્ય અનિશ્ચિત છે. બીજા વિશ્વયુદ્ધના ઓછાયા હેઠળ જાણે બધું લટકી રહ્યું છે.
મફૂઝ આપણને કોઈ સરળ જવાબો નથી આપતા, પણ ઘણા બધા પ્રશ્નો સાથે છોડી જાય છે.
આખી ગાથા ઘણા મહત્વના વિષયોને આવરી લે છે. સૌથી મુખ્ય તો પેલો સંઘર્ષ, પરંપરા અને આધુનિકતા વચ્ચેનો.
હા, એ તો કેન્દ્રમાં જ છે. દરેક પાત્રના જીવનમાં, દરેક પેઢીના સંઘર્ષમાં એ દેખાય છે.
અને તેની સાથે જોડાયેલ છે પિતૃસત્તાનો ઉદય અને પછી એનો અસ્ત.
બરાબર. અલ સૈયદ અહેમદના પાત્ર દ્વારા આપણે સત્તાનું સ્વરૂપ જોઈએ છીએ અને સમય જતાં એ કેવી રીતે ક્ષીણ થાય છે એ પણ જોઈએ છીએ.
અને આ જ સંઘર્ષ પાછો વ્યક્તિગત અને રાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતાની શોધ સાથે પણ જોડાયેલો છે.
પરિવારમાં પિતાની સત્તા સામે અને દેશમાં બ્રિટિશ શાસન સામે બંને સ્તરે આ સંઘર્ષ ચાલે છે.
સ્ત્રીઓની સ્થિતિ પણ એક ખૂબ મહત્વનો મુદ્દો છે. અમીનાની લગભગ કેદ જેની જિંદગી,
હા, થી લઈને દીકરીઓ અને પછી પૌત્રીઓની બદલાતી પણ છતાંય મર્યાદિત દુનિયા સુધી મહફૂઝ સ્ત્રીઓના મનોવિશ્વ અને એમની સામાજિક મર્યાદાઓનું બહુ બારીકાઈથી ચિત્રણ કરે છે.
અને કમાલ, એના પાત્ર દ્વારા આપેલો અર્થની શોધનો સનાતન પ્રશ્ન કેન્દ્રમાં ગયે છે.
શ્રદ્ધા અને તર્ક, પ્રેમ અને વિરક્તિ, પરંપરા અને પશ્ચિમી જ્ઞાન, આ બધા વચ્ચે એ સતત ઝોલા ખાય છે, જાણે અટવાયેલો છે.
અને ત્રીજી પેઢી, એ લોકો આ અર્થ કટ્ટર રાજકીય વિચારધારાઓમાં શોધવાનો પ્રયાસ કરે છે,
પણ ત્યાં પણ અંતે તો પ્રશ્નો જ મળે છે, કોઈ ચોક્કસ જવાબ નહીં.
આ બધા વિષયોને મહફૂઝ જે રીતે રજૂ કરે છે, એમની શૈલી એ પણ કમાલની છે, એમનો વાસ્તવવાદ.
હા, જાણે કાહિરા પોતે એક જીવંત પાત્ર બની જાય. ગલીઓ, મકાનો, લોકો, રીતરિવાજો, બધું જ આંખ સામે તરવરે એવું વર્ણન.
અને પ્રતીકોનો ઉપયોગ કેટલો સુંદર છે. પેલું ઘર
જે આશ્રય પણ છે અને બંધન પણ,
પેલી મશરબિયા બારી
સ્ત્રીઓની સીમિત દુનિયાનું પ્રતીક,
અને કાહિરાની શેરીઓ
જે ઘરની બંધિયાર દુનિયાની સામે સ્વતંત્રતા, લાલચ અને રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર છે.
એમની સર્વોજ્ઞ કથન શૈલી આપણને પાત્રોના મનમાં ઊંડા ઉતરવાની અને એમના આંતરિક સંઘર્ષોને સમજવાની તક આપે છે.
અને વક્રોક્તિ પણ ખરી, અલસૈયદનો ધંભ હોય કે કમાલની બૌદ્ધિક ઉડાન સામે એની ભાવનાત્મક અણઘડતા, આ બધું કથાને વધુ ધારદાર બનાવે છે.
એક વિચાર જે કમાલના સંઘર્ષને બહુ સચોટ રીતે પકડે છે તે મને યાદ આવે છે.
કયો?
પેલું, શું એવા હૃદયને જે હજી પણ ઈશ્વરને ચાહે છે એવા મન સાથે સાંધવાનો કોઈ રસ્તો છે જેણે તેને ઈશ્વરને મારી નાખ્યો છે?
વાહ, આ પ્રશ્ન આજે પણ કેટલો પ્રસ્તુત છે નહીં.
બિલકુલ, આધુનિક મનુષ્યની આજ તો મૂંઝવણ છે, શ્રદ્ધાની જરૂરિયાત અને તર્કનો પડકાર.
આ દિલ અને દિમાગ વચ્ચેની શાશ્વત લડાઈ છે. મહફૂઝે કમાલ દ્વારા એને અદ્ભુત વાચા આપી છે, એટલે આ કૃતિ વાંચવી એ ખાલી એક વાર્તા જાણવા જેવું નથી, પણ જાણે એક આખા યુગને, એક સંસ્કૃતિના સંક્રાંતિકાળને જીવવા જેવું છે.
હા, આપણે પાત્રોના સુખ દુઃખ, એમની આશાઓ નિરાશાઓના જાણે સહભાગી બની જઈએ છીએ.
સાચી વાત છે.
આ ટ્રાયોલોજી આપણને બતાવે છે કે ઇતિહાસની મોટી ઘટનાઓ પણ છેવટે તો વ્યક્તિગત અનુભવો દ્વારા જ જીવાય છે. એક સામાન્ય લાગતા પરિવારની કથામાં પણ માનવ અનુભવનું આખું વિશ્વ સમાઈ શકે છે.
પેઢીઓ આવે છે અને જાય છે, શાસનો બદલાય છે, વિચારધારાઓ ટકરાય છે,
પણ કેટલીક મૂળભૂત માનવીય તૃષ્ણાઓ, પ્રેમ, સન્માન, સ્વતંત્રતા, અર્થની શોધ, એ હંમેશા રહે છે.
મહફૂઝ આપણને કોઈ સહેલા જવાબો નથી આપતા, પણ જીવનની જટિલતા અને સમયના અવિરત પ્રવાહનો બહુ ઊંડો અહેસાસ કરાવે છે.
તો અંતે એમ કહી શકાય કે આ મહાન ગાથા આપણને શીખવે છે કે પરિવર્તન અનિવાર્ય છે, સમય કોઈના માટે થોપતો નથી, પરંતુ
માનવીય સંબંધોની હૂંફ અને ગરિમાની શોધ, અસ્તિત્વના અર્થ માટેની મથામણ, એ દરેક યુગના પડકારો વચ્ચે પણ પોતાનો માર્ગ કંડારતી રહે છે. એ જ કદાચ માનવ હોવાનું સાર છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.